એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આજના આપણા આ સંવાદમાં. આજે આપણે જે પુસ્તક પર થોડી ઊંડી વાત કરવાના છીએ તે છે અ ફૂલ લાઇફ રિફ્લેક્શન્સ એટ 90.
હા, આ પુસ્તક લખ્યું છે અમેરિકાના 39માં પ્રમુખ જીમી કાર્ટરે, અને એ પણ 90 વર્ષની ઉંમરે. એમની આખી જિંદગી પર જાણે એક નજર.
જીમી કાર્ટર એટલે જેમ્સ અર્લ જીમી કાર્ટર જુનિયર,
બરાબર. એક એવું નામ જે ઘણી બધી ઓળખ સાથે જોડાયેલું છે, નહીં? ખેડૂત હતા, પછી નેવી ઓફિસર બન્યા, રાજ્ય સેનેટર, ગવર્નર, પછી પ્રેસિડેન્ટ.
અને પ્રેસિડેન્ટ પછી પણ એમનું કામ અટક્યું નહીં. માનવતાવાદી તરીકે, નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા તરીકે એમનું જીવન ખરેખર બહુસ્તરીય રહ્યું છે. અને એ જ વાત મને સૌથી વધુ રસપ્રદ લાગે છે, ખબર છે? ઘણા નેતાઓ સત્તા છોડે પછી શું કહેવાય, પડદા પાછળ જતા રહે, પણ કાર્ટરની કહાણી તો જાણે ત્યાંથી જ શરૂ થાય છે.
હા, એવું લાગે.
તો આ પુસ્તક અને એમની જિંદગી આજે કેમ આટલી મહત્વની છે, એવું શું છે એમાં જે આપણે જાણવું જોઈએ?
તમે સાચી વાત પકડી. કાર્ટરની વિશિષ્ટતા એટલે એ જ છે. એમણે પોતાની ઓળખ ક્યારે બનાવી ખબર છે?
પ્રમુખપદ છોડ્યા પછી?
હા, એ પછીના દાયકાઓમાં જે કામ કર્યું ને એનાથી. એમની સફળ જુઓ. જ્યોર્જિયાનું એક નાનકડું ગામ, પ્લેન્સ, ત્યાં વીજળી પણ નહોતી ત્યારે. એ ખેતરમાંથી સીધા દુનિયાના સૌથી શક્તિશાળી પદ સુધી પહોંચ્યા.
અદ્ભુત કહેવાય.
પણ એનાથી એ વધુ નોંધપાત્ર શું કે એમણે જીવનના બીજા ભાગમાં, મતલબ કે ઉત્તરાર્ધમાં, જાહેર સેવાનો આખો અર્થ જ બદલી નાખ્યો. એમણે બતાવ્યું કે ભાઈ, ભૂતપૂર્વ પ્રમુખ હોવાનું મતલબ શું. આ પુસ્તક આપણને સિદ્ધાંતો પર જીવાયેલા જીવનની તાકાત બતાવે છે, કે તમે ફરીથી તમારી જાતને શોધી શકો છો, નવી દિશા આપી શકો છો, અને સેવા માટે કોઈ ઉંમર કે પદ જરૂરી નથી. એમણે ખરેખર એક ફૂલ લાઇફ, એક પરિપૂર્ણ જીવન જીવી બતાવ્યું.
ખૂબ સરસ. તો ચાલો એમની આ અસાધારણ યાત્રાને શરૂઆતથી સમજીએ. એમનો જન્મ 1924માં પ્લેન્સ, જ્યોર્જિયામાં. એ સમય તો મહામંદીનો હતો અને વંશીય ભેદભાવ પણ ખૂબ ઊંડો હતો.
હા, એ પરિવેશમાં એમનો ઉછેર કેવી રીતે થયો?
એમનો ઉછેર દક્ષિણ જ્યોર્જિયાના ગ્રામીણ ખેતી પ્રધાન વાતાવરણમાં થયો. સખત મહેનત, શિસ્ત અને કુદરત સાથેનો ગાઢ સંબંધ, એ બધું એમના બાળપણનો હિસ્સો હતા.
અને કુટુંબ, માતા પિતા?
એમના પિતા અર્લ કાર્ટર સફળ ખેડૂત અને વ્યાપારી હતા, પણ એ જમાના પ્રમાણે વિચારો થોડા રૂઢિચુસ્ત હતા. ખાસ કરીને વંશીય ભેદભાવ બાબતે તેઓ પરંપરાગત વિચારસરણી ધરાવતા હતા.
અને એમના માતા લિલિયન ગોર્ડી કાર્ટર, એમની વાત પણ રસપ્રદ છે, નહીં?
હા, ખૂબ જ. એમના માતા એક રજિસ્ટર્ડ નર્સ હતા અને વિચારોમાં ઘણા આગળ હતા. તેઓ વંશીય સમાનતામાં દ્રઢપણે માનતા અને શ્વેત અને અશ્વેત બંને દર્દીઓની સમાન રીતે સારવાર કરતા.
હા, જે તે સમય માટે મોટી વાત હતી, બરાબર. જે તે સમયે અને સ્થળ માટે ક્રાંતિકારી કહી શકાય. અને રસપ્રદ વાત એ કે કાર્ટરના બાળપણના મોટાભાગના મિત્રો આફ્રિકન અમેરિકન હતા. એમના ખેતરમાં જે શેર ક્રોપર્સ કામ કરતા એમના બાળકો.
ઓહ, એટલે ઘરમાં જ જાણે બે અલગ દુનિયા હતી. એક તરફ પિતાના વિચારો, બીજી તરફ માતાનું વર્તન અને પોતાના મિત્રો. આ નાનકડા જીમી પર એની શું અસર પડી હશે?
ખૂબ જ ઊંડી અસર પડી હશે. એક તરફ સમાજના નિયમો, પિતાની માન્યતાઓ, બીજી તરફ માતાનો માનવતાવાદ, પોતાના અનુભવો. આ જે તણાવ હતો ને, એનાથી જ કદાચ એમનામાં નાનપણથી જ ન્યાય અને સમાનતાના બીજ રોપાયા. અને સાથે જ ખ્રિસ્તી ધર્મ, એ એમના જીવનનો મજબૂત આધાર બન્યો. પણ એ માત્ર પૂજા પાઠ કે રવિવારની ચર્ચની મુલાકાત પૂરતો નહોતો. એમના માટે ધર્મ એટલે સેવા, નમ્રતા, બીજા માટે કામ કરવાનો એક જીવંત આદેશ.
તો આ ગ્રામીણ પરિવેશમાંથી બહાર નીકળીને મોટી દુનિયામાં એમનો પ્રવેશ કેવી રીતે થયો?
ભણતર દ્વારા, શિક્ષણ દ્વારા. તેઓ ભણવામાં તેજસ્વી હતા. એમનું લક્ષ્ય હતું યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ એકેડમી, અન્નાપોલિસ.
હા,
1943માં એમણે ત્યાં પ્રવેશ મેળવ્યો. એ ખરેખર એમના માટે જ્યોર્જિયાની લાલ માટીથી દૂર એક નવી જ દુનિયા ખોલનારું પગલું હતું.
અને નેવલ એકેડમી, પછી નૌકાદળની કારકિર્દી, એ અનુભવે એમને કેવી રીતે ઘડ્યા હશે?
અન્નાપોલિસની તાલીમ તો ખૂબ કઠોર હોય. એણે એમની એન્જિનિયરિંગની સમજ, વિશ્લેષણ કરવાની શક્તિ, એ બધું વધુ તીક્ષ્ણ બનાવ્યું. શિસ્ત તો ખરી જ.
હા, એ તો હોય જ.
1946માં તેઓ સ્નાતક થયા અને પછી એમની પ્રતિભા અને મહચ્છા એમને ક્યાં લઈ ગઈ ખબર છે? નૌકાદળનો અત્યંત પ્રતિષ્ઠિત અને શું કહેવાય ગુપ્ત એવો પરમાણુ સબમરીન કાર્યક્રમ.
ઓહો, ન્યુક્લિયર સબમરીન પ્રોગ્રામ.
હા, અને ત્યાં એમની મુલાકાત થઈ એડમિરલ હાઇમન જી રિકોવર સાથે,
જેમનો તમે ઉલ્લેખ કર્યો હતો. એમનો પ્રભાવ કેવો રહ્યો કાર્ટર પર?
કાર્ટર પોતે રિકોવરને પોતાના જીવનના સૌથી પ્રભાવશાળી લોકોમાં ગણે છે. રિકોવર અત્યંત કડક હતા, ખૂબ જ માંગણી કરનારા અને પરફેક્શન સંપૂર્ણતાના આગ્રહી. એમને કાર્ટરને શીખવ્યું કે કોઈ પણ કામ માટે સંપૂર્ણ તૈયારી કેટલી જરૂરી છે, નાનામાં નાની વિગત પર ધ્યાન આપવો અને વ્યક્તિગત પ્રામાણિકતા એ તો અતૂટ હોવી જોઈએ, કારણ કે પરમાણુ સબમરીન જેવા કામમાં ભૂલને કોઈ સ્થાન જ ન હોય.
બરાબર.
આ અનુભવે કાર્ટરને એકદમ પદ્ધતિસર, તથ્યો પર આધાર રાખનારા અને ગમે તેવા દબાણમાં પણ શાંત લઈ શકનારા નેતા બનાવ્યા. એવું કહેવાય છે કે કાર્ટરનો જે ઝીણવટ ભર્યો ડેટા આધારિત અભિગમ હતો ને,
હા, જેના માટે તેઓ જાણીતા છે,
હા, એના મૂળ કદાચ આ નૌકાદળના અનુભવમાં હતા.
તેઓ તો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા હતા નૌકાદળમાં, કદાચ એડમિરલ બનવાના માર્ગે પણ હશે, પણ પછી 1953માં કંઈક એવું બન્યું જેણે બધું બદલી નાખ્યું.
હા, બરાબર. એમના પિતાનું કેન્સરથી અવસાન થયું અને કાર્ટરે એક અત્યંત મુશ્કેલ નિર્ણય લીધો.
શું?
પોતાની ઉજ્જવળ અને આશાસ્પદ નૌકાદળ કારકિર્દી, જે ખરેખર ટોચ પર પહોંચી રહી હતી, તેને છોડી દેવાનું અને પ્લેન્સ પાછા ફરીને પરિવારનો જે મગફળીનો વ્યવસાય હતો, જે થોડો સંઘર્ષ કરી રહ્યો હતો, એ સંભાળવાનો.
આટલો મોટો નિર્ણય?
હા, અને એમની પત્ની રોઝાલિન પણ શરૂઆતમાં આ નિર્ણયથી ખુશ નહોતા, પણ આ ખરેખર એમના જીવનનો એક મોટો વળાંક હતો. જાણે વ્યક્તિગત મહત્વાકાંક્ષા કરતા કુટુંબ અને સમુદાય પ્રત્યેની ફરજને એમણે પ્રાધાન્ય આપ્યું.
વાહ, એ તો ખરેખર મોટી વાત કહેવાય. આટલી ઉજ્જવળ કારકિર્દી છોડી દેવી, પ્લેન્સ પાછા આવીને શું કર્યું અને રાજકારણનો રસ્તો કઈ રીતે ખુલ્યો પછી?
એમણે પહેલા તો પોતાની એન્જિનિયરિંગ કુશળતા વાપરી ખેતી અને વેરહાઉસને આધુનિક બનાવ્યા, નફાકારક બનાવ્યા, પણ એમનો જીવ માત્ર ધંધામાં નહોતો.
એમ?
હા, તેઓ સ્થાનિક મુદ્દાઓમાં સક્રિય થયા, જેમ કે સ્કૂલ બોર્ડમાં. ત્યાં પણ શ્વેત અને અશ્વેત શાળાઓ વચ્ચે સમાનતા માટે લડ્યા અને પછી 1962માં એમણે જ્યોર્જિયા સ્ટેટ સેનેટની ચૂંટણી લડી. અહીંથી રાજકારણમાં એમનો વિધિવત પ્રવેશ થયો.
એ ચૂંટણીનો અનુભવ પણ કંઈક નાટકીય રહ્યો હતો, ખરું ને?
હા, ખૂબ જ. ચૂંટણીના દિવસે ભારે ગેરરીતિ થઈ, મતલબ કે છેતરપિંડી. એક વિસ્તારમાંથી અચાનક એમના પ્રતિસ્પર્ધીની તરફેણમાં સેંકડો બોગસ મતપત્રો નીકળ્યા અને એના કારણે કાર્ટર હારી ગયા.
ઓ બાપરે.
મોટાભાગના લોકોએ કહ્યું કે ભાઈ, હાર સ્વીકારી લો, આ સ્થાનિક રાજકીય માફિયા સામે લડવાનો કોઈ અર્થ નથી. પણ કાર્ટરે ના પાડી. એમણે કાનૂની લડત આપી, પુરાવા ભેગા કર્યા, કોર્ટમાં સાબિત કર્યું કે છેતરપિંડી થઈ છે અને આખરે તેઓ જીત્યા.
વાહ.
આ ઘટનાએ એમને એક મક્કમ, સિદ્ધાંતનિષ્ઠ અને ભ્રષ્ટાચાર સામે લડનારા નેતા તરીકે સ્થાપિત કર્યા.
પછી તો આગળ વધ્યા હશે રાજકારણમાં.
હા, પણ સરળતાથી નહીં. 1966માં તેઓ ગવર્નરની ચૂંટણી લડ્યા પણ હારી ગયા. આ હાર એમના માટે મોટો આઘાત હતો. એમને ખરેખર લાગ્યું કે કદાચ રાજકારણ એમના માટે નથી.
એમ?
હા, તેઓ ઊંડા આધ્યાત્મિક સંકટમાંથી પસાર થયા. આ સમયગાળામાં એમણે અનુભવ્યું કે એમની શ્રદ્ધા વધુ ઊંડી, વધુ વ્યક્તિગત બનવી જોઈએ. તેઓ બોર્ન અગેન ખ્રિસ્તી બન્યા. આ અનુભવે એમના જીવનને એક નવો જ હેતુ અને નવી દિશા આપી.
અને આ નવા જોશ સાથે તેઓ 1970માં ગવર્નર બન્યા.
બિલકુલ. આ વખતે એમણે પોતાને નવા દક્ષિણ, ન્યૂ સાઉથના પ્રગતિશીલ ગવર્નર તરીકે રજૂ કર્યા.
નવું દક્ષિણ એટલે?
એટલે વંશીય ભેદભાવથી મુક્ત અને આર્થિક રીતે પ્રગતિશીલ દક્ષિણ. એમના ઉદ્ઘાટન ભાષણમાં એમણે જે કહ્યું એ ખૂબ મહત્વનું હતું. એમણે કહ્યું, વંશીય ભેદભાવનો સમય પૂરો થઈ ગયો છે.
એ સમયના જ્યોર્જિયા માટે આ બહુ મોટી વાત હશે.
ખૂબ જ. ગવર્નર તરીકે એમણે સરકારી તંત્રમાં સુધારા કર્યા, પર્યાવરણનું રક્ષણ કર્યું, નાગરિક અધિકારોને આગળ વધાર્યા અને મહત્વના પદો પર આફ્રિકન અમેરિકન અને મહિલાઓની નિમણૂક પણ કરી.
અને પછી તો રાષ્ટ્રપતિ પદ સુધીની સફર, જે તે સમયે તો લગભગ અશક્ય લાગતી હતી.
સાચી વાત. 1974માં જ્યારે એમણે રાષ્ટ્રપતિ પદ માટે પોતાની ઉમેદવારી જાહેર કરી ત્યારે જ્યોર્જિયા બાર એમને ભાગ્યે જ કોઈ ઓળખતું હતું, પણ દેશનો માહોલ જુદો હતો.
કેવો?
દેશ વિયેતનામ યુદ્ધ અને વોટરગેટ કૌભાંડના આઘાતમાંથી પસાર થઈ રહ્યો હતો. લોકોને સ્થાપિત રાજકારણથી કંટાળો આવી ગયો હતો. કાર્ટરની આઉટસાઇડર તરીકેની છબી, એમની પ્રામાણિકતા પરનો ભાર અને એમનું પેલું વચન,
હું ક્યારે તમારી સાથે જૂઠું નહીં બોલું,
હા, આ બધું અમેરિકન પ્રજાને સ્પર્શી ગયું અને 1976માં તેઓ એક અજાણ્યા ઉમેદવારમાંથી સીધા અમેરિકાના પ્રમુખ બની ગયા. ખરેખર અકલ્પનીય સફર.
પ્રમુખ તરીકેનો એમનો કાર્યકાળ કેવો રહ્યો? સિદ્ધિઓ અને પડકારો બંનેની વાત કરીએ તો.
એમનો કાર્યકાળ એટલે કે 1977થી 1981 એક જ મુદ્દતનો હતો અને ખાસો ઉથલપાથલ ભર્યો રહ્યો. સિદ્ધિઓની વાત કરીએ તો સૌથી મોટી સિદ્ધિ કદાચ ઇઝરાયેલ અને ઇજિપ્ત વચ્ચેનો ઐતિહાસિક કેમ્પ ડેવિડ શાંતિ કરાર ગણાય છે.
હા, એ તો ખૂબ જ મહત્વનો હતો.
એમણે ચીન સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા, ઉર્જા અને શિક્ષણ જેવા નવા સરકારી વિભાગો બનાવ્યા અને માનવ અધિકારો એને અમેરિકી વિદેશ નીતિના કેન્દ્રમાં મૂક્યા.
અને પડકારો?
પડકારો પણ ગંભીર હતા. અર્થતંત્ર સંઘર્ષ કરી રહ્યું હતું, ઉર્જા સંકટ હતું અને ખાસ કરીને ઈરાનમાં અમેરિકન બંધકોનું સંકટ, એ બહુ લાંબુ ચાલ્યું. આ બધા પડકારોને કારણે તેઓ 1980માં રોનાલ્ડ રીગન સામે ચૂંટણી હારી ગયા.
અને અહીંથી, જેમ તમે શરૂઆતમાં ઈશારો કર્યો હતો, એમની કહાણીનો બીજો અને કદાચ વધુ પ્રભાવશાળી અધ્યાય શરૂ થાય છે. હાર પછી શું? પ્રમાણમાં યુવાન જ કહેવાય રાજકારણના હિસાબે.
હા, એટલે નિવૃત્તિ સ્વીકારવાને બદલે એમણે અને રોઝાલિન કાર્ટરે 1982માં એટલાન્ટામાં ધ કાર્ટર સેન્ટરની સ્થાપના કરી.
કાર્ટર સેન્ટર, એનો ઉદ્દેશ્ય શું હતો?
ઉદ્દેશ્ય બહુ મોટો હતો. વિશ્વભરમાં શાંતિ સ્થાપવી, લોકશાહીને પ્રોત્સાહન આપવું, માનવ અધિકારોનું રક્ષણ કરવું અને વૈશ્વિક સ્વાસ્થ્ય સુધારવું.
અને કાર્ટર સેન્ટરનું કામ ખરેખર અસાધારણ રહ્યું છે, ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે. નહીં,
ચોક્કસપણે. એમણે લોકશાહી સ્થાપવા માટે 100થી વધુ દેશોમાં ચૂંટણીઓનું નિરીક્ષણ કર્યું, આંતરરાષ્ટ્રીય સંઘર્ષોમાં મધ્યસ્થી કરી. પણ એમનું સૌથી અદ્ભુત કામ કદાચ ગિની વોર્મ રોગને નાબૂદ કરવાનું રહ્યું છે.
ગિની વોર્મ, એ શું છે?
એ એક ભયંકર પરોપજીવી રોગ હતો જે પીવાના દૂષિત પાણીથી ફેલાતો હતો. 1986માં આ રોગના દુનિયાભરમાં 35 લાખ કેસ હતા. આજે એ આંગળીના વેઢે ગણી શકાય એટલા ઓછા થઈ ગયા છે, લગભગ નાબૂદ થઈ ગયો છે.
વાહ, આ તો ખરેખર માનવ ઇતિહાસની મોટી જાહેર આરોગ્ય સિદ્ધિ કહેવાય.
બિલકુલ. અને આ કાર્ટર સેન્ટરના સતત પ્રયાસોનું પરિણામ છે.
અને પેલું હેબિટેટ ફોર હ્યુમેનિટી સાથેનું એમનું જોડાણ, હાથમાં હથોડી લઈને ઘર બનાવતા ભૂતપૂર્વ પ્રમુખ, એ છબી તો બહુ જાણીતી છે.
હા, 1984થી શરૂ થયેલું એમનું હેબિટેટ ફોર હ્યુમેનિટી સાથેનું કામ એ તો પ્રતિકાત્મક બની ગયું છે. સામાન્ય સ્વયંસેવકો સાથે ખભે ખભા મિલાવીને ગરીબો માટે ઘર બનાવતા કાર્ટર, એ છબીએ લાખો લોકોને સેવા માટે પ્રેરણા આપી છે.
અને આ બધા જ કાર્યોના પરિણામે 2002માં એમને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો.
હા, એમના દાયકાઓના શાંતિ, લોકશાહી અને માનવ અધિકાર માટેના કાર્ય બદલ.
આટલી બધી પ્રવૃત્તિઓ, આટલી બધી સિદ્ધિઓ, આ બધા પાછળ કોઈક નક્કળ વિચારધારા, કોઈક ફિલોસોફી તો હોવી જ જોઈએ ને. કાર્ટરના જીવન અને કાર્યના મૂળમાં કયા મૂલ્યો રહેલા છે?
સારો પ્રશ્ન છે. આપણે એમના વિશ્વ દૃષ્ટિકોણને 3 મુખ્ય આધારસ્તંભો પર જોઈ શકીએ મને લાગે છે.
ક્યા 3?
પહેલું તો વ્યવહારુ ખ્રિસ્તી ધર્મ. મેં કહ્યું એમ, એમના માટે શ્રદ્ધા એ માત્ર રવિવારની વાત નથી, પણ જીવન જીવવાની રીત છે. પાડોશીને પ્રેમ કરો, ગરીબ અને જરૂરિયાતમંદની સંભાળ રાખો, શાંતિ માટે પ્રયત્ન કરો. આ જ એમના માનવ અધિકાર પરના ભાર અને માનવતાવાદી કાર્યો પાછળની મુખ્ય પ્રેરણા છે.
બરાબર.
બીજું, એન્જિનિયરિંગ માનસિકતા. પેલો નેવલ એકેડમી અને સબમરીન સેવાનો પ્રભાવ. તેઓ સમસ્યાઓને એક એન્જિનિયરની જેમ જુએ છે. પદ્ધતિસર તથ્યો અને ડેટાના આધારે વિશ્લેષણ કરવું અને પછી તર્કસંગત વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો. કેમ્પ ડેવિડની સફળતા આનું ઉત્તમ ઉદાહરણ છે.
અને ત્રીજું?
અને ત્રીજું છે સિદ્ધાંતવાદી લોકપ્રિયતા, પ્રિન્સિપલ્ડ પોપ્યુલિઝમ. મતલબ કે એમના ગ્રામીણ મૂળ એમને સામાન્ય માણસ સાથે જોડે છે અને સત્તાના કેન્દ્રો અને શક્તિશાળી હિતો પ્રત્યે એમને થોડી શંકા રહે છે. તેઓ દ્રઢપણે માને છે કે સરકાર અને નીતિઓ સામાન્ય લોકોની સેવા માટે હોવી જોઈએ, કોઈ ખાસ વર્ગ માટે નહીં.
અને આ બધું કરવા પાછળની પ્રેરણા શું? કઈ બાબત એમને સતત કાર્યરત રાખતી હતી આટલી ઉંમરે પણ?
મુખ્યત્વે તો પેલી સેવાની ભાવના, જે એમની શ્રદ્ધામાંથી આવે છે. બીજું, સફળ થવાની, અસરકારક બનવાની પ્રબળ ઈચ્છા, મતલબ કે પોતાના મૂલ્યો સાથે સમાધાન કર્યા વગર પણ સર્વોચ્ચ સ્તરે પહોંચવું અને પરિણામ લાવવું.
અને કદાચ પેલી 1980ની હાર પછી.
હા, કદાચ એ પણ. 1980ની હાર પછી કદાચ એ સાબિત કરવાની પ્રેરણા કે તેઓ માત્ર એક નિષ્ફળ પ્રમુખ નથી, કે એમના મૂલ્યો અને કાર્યોનો વારસો એના કરતાં ઘણો મોટો છે.
અને મુશ્કેલીઓ અને નિષ્ફળતાઓ આવે ત્યારે એનો સામનો તેઓ કેવી રીતે કરતા?
એમાં પણ પેલી ઇજનેરી અને આધ્યાત્મિક દૃષ્ટિ કામ આવે, વિશ્લેષણ અને અનુકૂલન. ઇજનેરની જેમ તેઓ સમસ્યાનું પૃથક્કરણ કરે છે અને ઉકેલ શોધવાનો પ્રયાસ કરે છે. નિષ્ફળતામાંથી શીખીને પોતાની ઊર્જાને નવી દિશામાં વાળે છે.
અને આધ્યાત્મિક રીતે?
આધ્યાત્મિક રીતે તેઓ પડકારોને ઈશ્વરની યોજનાના ભાગરૂપે જુએ છે, કે આમાંથી કંઈક શીખવાનું છે. અને સૌથી મહત્વનું, વજુ સખત મહેનત. એમની કામ કરવાની ક્ષમતા તો જુઓ, 90 વર્ષની ઉંમરે પણ તેઓ હેબિટેટ માટે ઘર બનાવતા હતા, કાર્ટર સેન્ટરનું કામ જોતા હતા. અદ્ભુત,
ખરેખર અદ્ભુત. આટલી લાંબી અને ઘટનાપૂર્ણ સફરમાં અમુક વળાંકો એવા આવ્યા હશે જેણે ખરેખર બધું બદલી નાખ્યું. તમારા મતે એવા કયા 3 પ્રસંગો કે નિર્ણયો હતા જેણે તેમના જીવનની દિશા ખરેખર બદલી નાખી?
હા, ચોક્કસ. 3 મુખ્ય વળાંકો હું ગણાવી શકું. એક તો 1953માં પ્લેન્સ પરત ફરવું, પેલો નૌકાદળની કારકિર્દી છોડીને ગામ પાછા ફરવાનો નિર્ણય.
હા,
એ સમયે તો કદાચ એ પીછે હટ જેવું લાગ્યું હશે, પણ એ પગલાંએ એમનો મૂળ સાથે ફરી જોડ્યા, સમુદાયની વાસ્તવિકતાઓ સમજાવી, અને આખરે એ જ નિર્ણય એમને રાજકારણ તરફ લઈ ગયો. આ વ્યક્તિગત મહત્વાકાંક્ષા પર સેવા અને કર્તવ્યને મૂકવાનો નિર્ણય હતો.
બરાબર. બીજો વળાંક?
બીજો, 1966ની ગવર્નરની ચૂંટણીમાં હાર. મેં કહ્યું એમ, આ પરાજય એમને હચમચાવી દીધા અને ઊંડા આત્મમંથન તરફ દોરી ગયા. એ પછી જે બોર્ન અગેન ખ્રિસ્તી તરીકેનો આધ્યાત્મિક અનુભવ થયો, એણે એમને નવો હેતુ, નવી ઊર્જા અને દ્રઢ સંકલ્પ આપ્યો. આ અનુભવ વિના કદાચ તેઓ 1970માં ગવર્નર ન બન્યા હોત અને પછી પ્રમુખ પણ નહીં.
અને ત્રીજો, સૌથી મહત્વનો કહી શકાય એવો,
અને ત્રીજો, 1978નો કેમ્પ ડેવિડ કરાર. આ એમના પ્રમુખપદની કદાચ સૌથી મોટી અને સૌથી સ્થાયી સિદ્ધિ હતી. ઇઝરાયેલના મિનાકેમ બેગિન અને ઇજિપ્તના અનવર સાદાત, બે કટ્ટર વિરોધી નેતાઓ.
હા, જેમની વચ્ચે વાત થવી પણ મુશ્કેલ હતી.
બરાબર. એમને 13 દિવસ સુધી એકાંતમાં રાખીને એમની વચ્ચે શાંતિ કરાર કરાવવો એ કાર્ટરની વિગતવાર તૈયારી, અતૂટ ધીરજ અને વ્યક્તિગત મુત્સદ્દીગીરીની પરાકાષ્ઠા હતી.
હા, અને એવા પેલી પૌત્રો માટેના ફોટાવાળી વાત પણ બહુ રસપ્રદ છે, નહીં?
હા, એ નાનકડી ઘટના બહુ સૂચક છે.
જ્યારે મંત્રણા સાવ તૂટવાની અણી પર હતી ત્યારે કાર્ટરે શું કર્યું? એમણે બેગિનના પૌત્રોના નામ જાણી લીધા, પછી 3 નેતાઓના હસ્તાક્ષરવાળા ફોટા તૈયાર કરાવ્યા એ પૌત્રોના નામ સાથે, અને પોતે જઈને બેગિનને આપ્યા.
બરાબર. આ એક નાનકડા અંગત સ્પર્શે આખું વાતાવરણ હળવું કરી દીધું અને મંત્રણા ફરી પાટે ચડી. આ એમની પદ્ધતિ દર્શાવે છે, સમસ્યાના માનવીય પાસાને સમજવું અને તેનો ઉપયોગ કરવો. કેમ્પ ડેવિડે એમની સિદ્ધાંત આધારિત ધીરજપૂર્વકની કૂટનીતિમાંની શ્રદ્ધાને મજબૂત કરી અને એમના પછીના જે શાંતિ પ્રયાસો હતા એના માટે એક મજબૂત પાયો નાખ્યો.
તો કાર્ટરના આ પરિપૂર્ણ જીવનમાંથી આપણે શું શીખી શકીએ? એમની જિંદગી, એમના સંઘર્ષો, એમની સફળતાઓ આજના સમયમાં આપણને શું કહી જાય છે?
મને લાગે છે કે સૌથી મોટો બોધપાઠ તો પેલી નિષ્ફળતા પછી ફરી ઊભા થવાની વાત છે. સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ જેને કહીએ, અને પુનઃશોધ, પોતાની જાતને ફરીથી ઘડવી.
હા, એ બહુ મહત્વનું છે.
એમને વાર્તા બતાવે છે કે જીવન ક્યારે અટકતું નથી, વિકાસ અને કંઈક નવું કરવાની શક્યતા હંમેશા રહે છે. જુઓ ને, 1980ની હાર પછી એમનું જીવન પૂરું થઈ શક્યું હોત, પણ એમણે એને એક નવી, કદાચ વધુ અર્થપૂર્ણ શરૂઆતમાં ફેરવી દીધું.
એ પણ શીખવા મળે છે કે સેવાનો અર્થ સત્તા સાથે જોડાયેલો નથી. તમે પદ પર હો કે ન હો, તમે યોગદાન હંમેશા આપી શકો છો.
બિલકુલ. અને જાહેર જીવનમાં પ્રામાણિકતા અને નૈતિકતાનું મહત્ત્વ, ભલે કદાચ રાજકીય રીતે હંમેશા ફાયદાકારક ન હોય, પણ લાંબા ગાળે એ જ ટકે છે. એમનું જીવન, મહત્વાકાંક્ષા અને નમ્રતા આ બે વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી શકાય એ પણ શીખવે છે. અને હા, વૃદ્ધાવસ્થા વિશેની આપણી જે ધારણાઓ છે ને,
હા, એને પણ તેઓ પડકારે છે. વૃદ્ધાવસ્થા એટલે નિવૃત્તિ અને અંત નહીં, પણ અનુભવ, શાણપણ અને પ્રમાણિકતા સાથે કોઈને પ્રભાવિત કરવાના દબાણ વિના પોતાના સિદ્ધાંતો મુજબ કામ કરવાની તક.
બરાબર કહ્યું. એમણે બતાવ્યું કે પ્રભાવ ફક્ત રાજકીય શક્તિથી નથી આવતો, નૈતિક અધિકાર અને સતત કાર્યથી પણ આવે છે, અને કદાચ એ પ્રભાવ વધુ સ્થાયી હોય છે.
ચાલો ત્યારે આ ઊંડાણભરી ચર્ચાના અંતે ત્રણ મુખ્ય તારણો પર આવીએ, જે આપણે જીમી કાર્ટરના જીવન અને આ પુસ્તક અ ફૂલ લાઇફમાંથી ગ્રહણ કરી શકીએ.
ચોક્કસ. પહેલો, ભાવનાત્મક સમજ, ઇમોશનલ ઇનસાઇટ. જીવનની સૌથી મોટી નિષ્ફળતા, જેમ કે એમના માટે 1980ની પ્રમુખ પદની હાર, એ પણ તમારા અંતિમ વારસાને નક્કી નથી કરતી. હતાશામાંથી પણ એક નવો, કદાચ વધુ ગહન હેતુ શોધી શકાય છે, અને સફળતાને તમે ફરીથી વ્યાખ્યાયિત કરી શકો છો. નિષ્ફળતા એ અંત નથી, પણ દિશા બદલવાની તક હોઈ શકે છે.
બરાબર. બીજું તારણ.
બીજો, બૌદ્ધિક સમજ, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ. કાર્ટરે ભૂતપૂર્વ પ્રમુખપદની ભૂમિકાને નવેસરથી ઘડી. એમણે બતાવ્યું કે પદ છોડ્યા બાદ પણ નૈતિક સત્તા અને સીધી કાર્યવાહી, જેમ કે રોગ નાબૂદી, ચૂંટણી નિરીક્ષણ દ્વારા વિશ્વ પર નક્કર અને કાયમી પ્રભાવ પાડી શકાય છે, જે ઘણીવાર રાજકીય સત્તા કરતાં પણ વધુ અસરકારક હોય છે. એમણે જાણે એક નવો રોલ મોડેલ બનાવ્યો ભૂતપૂર્વ નેતાઓ માટે.
સાચી વાત. અને ત્રીજું, અને કદાચ સૌથી સાર્વત્રિક.
અને ત્રીજો, સાર્વત્રિક સમજ, યુનિવર્સલ ઇનસાઇટ. અતૂટ પ્રામાણિકતા અને પોતાના મૂળભૂત મૂલ્યો પ્રત્યેની વફાદારી, ભલે તે માર્ગ મુશ્કેલ હોય કે લોકપ્રિય ન હોય. સંપૂર્ણ જીવન, અ ફૂલ લાઇફ, નો સાચો અર્થ કદાચ પોતાના સિદ્ધાંતોને વળગી રહીને સેવા દ્વારા બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવામાં છે. અને કદાચ પેલો એડમિરલ રિકવરનો સવાલ યાદ રાખવા જેવો છે. જ્યારે કાર્ટરે એકવાર કહ્યું કે એમણે હંમેશા પોતાનું શ્રેષ્ઠ નથી આપ્યું, ત્યારે રિકવરે તરત પૂછ્યું હતું, વાય નોટ,
શા માટે નહીં.
હા, શા માટે નહીં. આ સવાલ આપણે સૌ આપણી જાતને પૂછી શકીએ છીએ. શું આપણે આપણું શ્રેષ્ઠ આપી રહ્યા છીએ? આપણા મૂલ્યો મુજબ જીવી રહ્યા છીએ?
ખૂબ જ વિચારવા જેવો મુદ્દો છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.